मां कौशल्याजी समक्ष आज्ञा मेळवा माटे भगवान उभा छे। जे कई वात करवानी हती बहुत सौम्य भाव थी बहुत मृदुलता थी कई संभळावी एनी साथे मानु हृदय एकदम चीस पाड़ी कही ने जाय कछु हृदय विषाद एटलो बधो भयंकर विषाद दुख भय उत्पन्न थयो। मनह मृखी स्वनी के हरिना आम सिंह जंगल नो वनराज त्राड़ पाड़े अने मृगला बदा थथरी जाए धरुजी जाए एम मां कौशल्या जी आ नरकेसरी आ नरसिंह भगवान नु एक नानू सरकू कोमल वाणी नु वाक्य सांभळता नी साथे धरुजी गया। सिंह हळवो अवाज करे ने तो हरणा बी जाए तो भगवान स्वयं बिल्कुल मृदुता थी जाने जो त्राड रणक मारशे तो हमणा बधा प्राण छोड़ी देशे एटले कही मातु सन अति मृदु बाण बहु सौम्यता थी बहु संभाली ने केवा लाग्या कहीं से बात कर एने कारण कहे कि नयन सजल आम सांभळता नी साथे आंखों तो उभराई गई जाने समुद्र में भरती आई चंद्र आयो नयन सजल तन थर थर का आंख अश्रुभिनी थई आखो शरीर नख सिख पर्यंत आम धरुजी उठी हूँ शू सांभळू छू आ शू छे कई समझातु नथी शब्द संभळाय खरा पण भय नी अंदर समझाय नी एटले ए भय ना मार्या मां कौशल्याजी धरुजी गया अने एवी स्थिति आवी गई माछला पहेलो वरसाद पड़े ने त्यारे पानी मां फीण थाय वरसाद पड़े त्यारे फीण थाय परपोटा थाय छे अने ई फीण प्रदूषण वाली हवामांथी पानी पसार थयुं होय अने ए नीचे पड़े एने लीधे परपोटा अने ए फीण माछलू खाय एटले एने विष चढ़े झेर चढ़ी जाए खाय जो फीण खाधु एनी साथे तो मां जही खाई मीन जन्म माछला ए जाने के आ फीण खाई लीधु होय अने पछी मृत प्राय अवस्था जेनी थई गई होय मृत प्राय मरेला नहीं पण मरवा जेवी स्थिति थई गई होय एवी दशा आ वचन सांभ कोमल वचन सांभळता नी के आ तीखा वचन सांभळता नी साथे मां कौशल्या जी नी थई ते छताय राजमाता छे एवा छीछरा नथी के तरत ज पोक मुकी दे के गुस्से थई जाय गमे तेवू तोय मुख्य राजमाता छे कई कई तो तार पछीना छे एटले एक राजमाता तरीके धीर गंभीर बनी ने शायद पण पोतानी स्वस्थता गुमा मानसिक के शारीरिक स्वस्थता आम गुमा धीरज धारण करीने गुमाव्या सिवाय जे कई हती धीरज फरी भेगी करीने धरी धीरज आ शू शू सांभळी रही छु आम बे बापड़ा थी जाय सुत वचन बदन निहारी दीकराना श्री विग्रह ने शरीर ने आम जोई रहा छेक माथा थी पग सुधी आ शू अने ते आने आ उमर मां आटला कोमळ वन में जवानू आ अनेक घटमाळ आ मगज में सतत पेली फिल्म नी पट्टी भरे एम चालू थई गई એને કારણે ધીરજ ગુમાવી છતાંય માં જઈ માય ખાય મીન જનુમાં માછલાની આ દશાથી છતાંય માણસ ક્યારેક કંઈક કોઈક બાબતમાં ભૂલ કરી બેસે પણ પછી સ્વસ્થ થઈ જાય અને બૂમ પાડે મને કંઈક થયું, બધા એકદમ દોડી આવે. એમ જે કંઈ ધીરજ પાસે બચેલી હતી, ઘણી બધી તો ભયને લીધે વિસ્મૃત થયેલી, પણ જે કંઈ ધીરજ હતી સ્મૃતિમાં અને બચેલી હતી એ ધીરજને ભેગી કરીને અને માં પોતાના પુત્રની સામે નિહાળી રહ્યા. એકીટ હશે પલકારો માર્યા સિવાય ક્યાં શું. કંઠ ભરાઈ આવે, બોલવાની અંદર પણ થોડો વિલંબ થાય, શ્રમ પડે, ગદ ગદ કંઠ ભરાઈ આવેલું ગળું હોય, થયું હોય, અંતિમ વખત બોલવા જઈએ ને ત્યારે એ શબ્દો, એનો ધ્વનિ, એનો અવાજ એવો હોય તેને ગદગદ કરે. કાદવ હોય, પોચો હોય, પણ અંદર પગ મૂકીએ તો અંદર ઉતરી જાય અને એ કાદવ પાછો પગ પણ ખરડે. પછી વાગે નહીં, થાય નહીં, પણ એ કાદવની અંદર પગ મૂકીને બહાર નીકળવાનું હોય ને જલ્દી પગ ઉપડે નહીં, ખરડાય, અંદર જાય, એમ ગદગદ કરે. ગદગદ નો અર્થ કે જમીન પોચી હોય ને પગ મૂકવા જઈએ ને કળી જવાય, કળી જવાય, એમ હૈયું એવું ગદગદ કે એની અંદર પોતાની સ્થિતિ ન રહી શકે અંદર, એમ ગદગદ કંઠ. શબ્દ બોલાતો હોય પણ જાણે અંદર ખૂંપતો ન, અંદર કળતો હોય, ઉતરતો, એમ ગદગદ કંઠ. કહતી મહતારી, બોલવાની ઈચ્છા થાય પણ શબ્દ વાક્ય જલ્દી બહાર ન આવે. એને જેમ કાદવમાંથી પગ ઉપડતા ચોખ્ખી સાફ જગ્યા હોય ને સીધી સડક હોય તેમાં દોડવાની કેટલી સરસ ગતિ મળે, પણ દોડવાનું કાદવમાંથી હોય તો ન દોડશે, બોલી ન શકાય. એમ આ ગદગદ કંઠથી કહેવાની ઈચ્છા કરે છે, જલ્દી કહેવું છે, પણ હળવાશથી કારુણ્ય છે હૃદયની અંદર, કંઠમાં ગદગદતા છે, એટલે બહુ જ હળવા અવાજે કહતી મહતારી માં કહેવા લાગી, અરે તાત વત્સ, મારા દીકરા, તારા પિતાને તો તું પ્રાણ કરતા પણ પ્રિય છું, પ્રાણ કરતા પણ અધિક પ્રિય છું. જેવું પ્રાણ વાલું હોય, શરીર વાલું ના હોય, પ્રાણ વધારે વાલું હોય. કેવી રીતે? ફુલ્લો થયો છે કે આંગળી કાપી છે, પાકી છે, નસ્તર મુકાવો હોય મૂકી દો. કેમ? જીવ વાળો છે, શરીર વાળું. કઈક સડ્યું હોય, ગેગરિંગ થયું હોય તો આ કાઢી નાખો, શરીર વાળું નથી હોતું પ્રાણ. એટલે શરીરને કાઢી નાખો તો ભલે કાઢી નાખો, પણ પ્રાણ બચવો જોઈએ. એમ દશરથજીને તુનસંમતતાનું પરિહાર્યું, જેણે તખલાની માફક રામ વિરહની અંદર શરીરનો ત્યાગ કર્યો. તો એ શરીરની કોઈ કોઈ ગણતરી નથી તારા પિતાજીને, પણ તાત પિતા હિતમાં પ્રાણ, પ્રાણ જેટલા પ્રિય હે દીકરા તું છું, પણ આજે મને સમજમાં નથી આવતું આ આમ કેમ. જેમ કૈકેયીની વત્સલતા, વાત્સલ્ય રામ પ્રત્યે, અને જયારે વનમાં મોકલવાની વાત થઈ, વરદાન માંગ્યું, ત્યારે બધાને આશ્ચર્ય થાય, આ શું, સાચવું છે ખોટવું છે. જે કૈકેયી રામની સાથે આટલો વાલ લાડ કરવા, આવું કેવી રીતે વિચારી બોલી કહી જ કેમ શકે, આ સાચું કે ખોટું. બસ એ જ વાત, એ જ આખો પ્રશ્ન કૌશલ્યાજીને થાય, પિતાને અતિ પ્રિય એવા મારા લાલને માટે આ એના પિતાના મનમાં આ શું ઉત્પન્ન થયું. એટલે કહ્યું, હે વત્સ બેટા, તારા પિતાને તો તું તારા પ્રાણ જેવો વાલો છો, એમના પોતાના, અને આ હું શું સાંભળી રહી છું. દીકરો ખૂબ જ બધી રીતે લાયક હોય, સંપન્ન હોય, ભણી ગણીને તૈયાર થયો, ખૂબ સારું કમાતો, બુદ્ધિશાળી હોય અને સારું એવો સારો મોભો પ્રાપ્ત કર્યો હોય, અને એ દીકરાને આમ બાપ જુએ ને, એની આંખ ઠરે, એનું હૈયું ઠરે, હા મારો દીકરો. એમ કૌશલ્યાજી કે છે, દેખી મોદિત નિત ચરિત, તારા પિતા તો તને જોઈને એની ગજગજ છાતી છાતી ફૂલતી, આમ નજરમાં આમ સવાશે લોહી ચડે. નિત, જે રોજ, એક દાડો નહીં, બે દાડા નહીં કે બહારથી આવ્યા હોય એટલે શરૂઆતમાં એક બે દાડા, હે ભાઈ આવી ગયો દીકરા, તું કેમ હતો, બે ત્રણ દિવસ સારી રીતે રહે, અને પછી પાછો ધીરે ધીરે મોડો પડતો જાય. આયા છે ને હવે બે મહિના રહેવાના જ છે. આ તો પોતાનો ભાવ, પોતાનો પ્રેમ, વાત્સલ્ય, લાડ, સહેજ પણ ઓછો ના થવા દે. નિત મુદિત, હંમેશા પોતાના દીકરાને જોઈને પ્રસન્ન રહે કે મારો દીકરો છે. ક્યારેક ક્યારેક કંઈક અવગુણ કે કંઈક ક્ષતિ જોવે ને, બાપને મનમાં એમ થાય આ દીકરો આવો કેવો છે, આમ શા માટે કરતો, ક્યારેક થઈ જાય, એને ટોકવાની પણ ઈચ્છા થઈ જાય. પણ આ તો ભગવાન માટે પિતા દશરથજી રોજ એટલી બધી પ્રસન્નતા અનુભવે, એટલી બધી પ્રસન્નતા અનુભવે કે બેટા તને જોઈને પોતાના પ્રાણ બરાબર પોતાની છાતીમાં, પોતાના હૈયામાં રાખવા વાળા એ તારા પિતા તને વનમાં મોકલી રહ્યા છે, કઈ સમજાતું નથી. રાજ દે સાત પિતા હિતમ પ્રાણ પ્યારે મોદી, તમારે તમારી રોજની પ્રવૃત્તિ જોઈને જે કઈ વ્યવહાર હોય, વ્યવહાર જોઈને ક્યારે ક્યારેક દુઃખી થવાય, આમ બેઠો છે આમ કેમ નથી બેસતો, આવું શા માટે બેઠો, આવું કેમ બોલે છે, આ શબ્દ આવું કેમ, એની પાછળ પણ કંઈક મનની અંદર, જેમ અનાજની અંદર કચરો હોય એને વીણવો પડે, એમ ક્યારેક પોતાના અતિ પ્રિય પાત્રની સાથે પણ આવી કંઈક કચરા જેવી બાબત હોય ને, કે આ વસ્તુ સાચી છે. કોઈ પણ વ્યક્તિ બહુ જ લાયક, બહુ સુપાત્ર, બહુ સજ્જન હોય ને, તો દરેક વ્યક્તિ એને સજ્જનતા અને સાધુતાથી સ્વચ્છ જોવા માંગે. પણ જેમ અનાજ કે ઘઉંમાં કાંકરો, એકાદ કાંકરી નાની હોય તે આંખને ખૂંચે કે આ ખાતા દાંતની અંદર વાગશે, એટલે પરિપૂર્ણ પરિશુદ્ધ જોવા માંગે છે. એટલે કોઈ પણ સારી વ્યક્તિની અંદર કોઈ પણ દોષ કોઈ પણ જોવે ને, સમજી લેવાનું કે આ દોષ સામે જોનારી વ્યક્તિને ગમતો નથી, કે હું આ સ્વચ્છ રહું, આ કાંકરો કે આ કચરો નીકળી જાય એ રીતે મને જોવા ઈચ્છે. દોષ જોવે તેનો અર્થ એ નથી કે મારો દુશ્મન છે, દોષ આપીને કહી દે ને તો એ બહુ સારું છે. કે મારો દોષ જોઈને મને કહ્યું અને એ દોષને મેં કાઢી નાખ્યો, પછી રહેવો ને. એટલે સજ્જન માણસને સંપૂર્ણ પરિપૂર્ણ શુદ્ધ અને સાચા સજ્જન તરીકે જોવા માંગતા હોય છે, અને એનામાં જયારે કંઈક દોષ દેખાય ને, આ સફેદ કપડું પહેર્યું હોય, પર શાયદ કચરો કે જીવડું હોય, બાજુ બેઠેલા એમને એમ થાય કે મહારાજના કપડા ઉપર આ જીવડું બેઠું, ત્યાં કચરો તરત થશે, કેમ મહારાજને પરિપૂર્ણ શુદ્ધ જોવા માંગે છે. કદાચ મહારાજનામાં કઈ ક્ષતિ દેખાયું હોય ને તો કહી દઉં કે આ છે. એમ નિત મુદિત દેખી ચરિત, સગા બાપને પણ એમ થાય મારો દીકરો પરિશુદ્ધ, એનામાં કઈક અવગુણ દોષ હોય ને તો માતા પિતા પોતાના સંતાનને ટોકે, આ વસ્તુ એ ટોકે, કઈક સજા કરે, એ ઠપકો આપે ને, ત્યારે જે પુત્ર શેઠ પણ પોતાની જાતની અંદર આવેશ કે ખટકો ન આવવા દે એ રીતે વર્તે તો સત્પુત્ર. નહીતર માતા પિતા ટોકે ને મા બાપ ને કાં તો મારા દુશ્મન છે, મને કેમ ટોકો છો? તમે શું સમજો? પહેલા તને બહુ સારો જોવા ઈચ્છે છે, માટે આ અવગુણ ટોકવાને મા બાપ નીકળી જાય તો અમે પણ રાજી થઈશું. અને એટલા માટે યુવાનો હોય, સંતાન હોય, એને માતા પિતાના ઠપકાથી સહેજ પણ ગુસ્સે કે આવેશમાં આવવું.